તારીખ 18/1/1990 ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈની હૈદરાબાદમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 1.
આનો પગ કાઢો એક વાર, અહીં બધાનો પગ નીકળી જશે, જો મોહનીય જશે તો. એમ શ્રીમદજીએ અનેક જગ્યાએ ભિન્ન ભિન્ન રીતે એ વિષયને લીધો છે. આગમના કેટલાક વચનો છે એમાં સરવાર સિદ્ધિ છે અને પંચાધ્યાયીના બે ઉદાહરણ છે. જે ભાવથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થાય, જે ભાવથી જીવને તત્વાર્થ શ્રદ્ધાનમાં નિરુત્સાહીપણું થઈ જાય, રસ ન આવે, નિરસ થઈ જાય, અને જે ભાવને લઈને જીવ પોતાના હિત અહિતનો વિચાર કરવામાં અસમર્થ થાય, પોતાનું હિત ન સમજી શકે, પોતાનું અહિત ન સમજી શકે, એવો જે ભાવ છે તે મિથ્યાત્વ ભાવ છે. શ્રદ્ધાનો દર્શન મોહનો શ્રદ્ધાની વિપરીતતા છે, તે દર્શન મોહનીય છે, તે મિથ્યાત્વ નામનું દર્શન મોહનીય છે. એ સરવાર સિદ્ધિની આઠમો ગાથા છે, આઠમો નવમો સૂત્ર છે. પંચાધ્યાયીમાં 1005 નંબરનું એક સૂત્ર છે કે જીવને સમ્યક્ત્વ નામનો ગુણ હોવા છતાં, સમ્યક્ત્વ એનો સ્વભાવ છે, એ સ્વભાવ હોવા છતાં એને મૂર્છિત કરી નાખનાર કોઈ હોય તો આ દર્શનમો છે. દર્શનમો છે એ જીવને મૂર્છામાં લાવી દે છે. બેભાનપણું કયો, મૂર્છાપણું કયો, આવા અનેક આગમોની અંદર દર્શનમોહની ભયંકરતા છે. ગુરુદેવશ્રીએ તો વારંવાર એ વાત લીધી છે. ગુરુદેવશ્રીના તો પરમાગમ સારમાંથી બીજા અમારે 3-4 બોલો લીધેલા છે, પણ સૌથી અધિક કોઈ વાત કહેતા હોય તો આ દર્શન મોહના વિષયમાં છે. ગુરુદેવ 45 વર્ષ સુધી ગુરુદેવના ઉપદેશનું કેન્દ્ર સ્થાન જે કાંઈ રહ્યું હોય તો આ દર્શન મોહનો નાશ કરવો, નાસ્તિથી લઈએ તો સમ્યક દર્શનનો સદભાવ પ્રકાશ થવો, એ અસ્થિથી લઈએ તો આ ગુરુદેવના ઉપદેશનું કેન્દ્ર સ્થાન છે. અને જીવ મુખ્ય કરીને જે વિભાવ ભાવની મીઠાશમાં આવે છે એમાં દર્શન મોહ વધારે જોર કરે છે. એ કાળમાં દર્શન મોહનો ભાવ વધારે જોર કરે છે. એમાં ખાસ કરીને પુણ્ય ભાવ થાય ત્યારે જે મીઠાશ આવે છે, એ ભાવની જે મીઠાશ આવે છે. કાલે આપણે ચર્ચા એ થઈ કે આપણે ત્યાં બહુ મોટો પ્રસંગ છે, સાક્ષાત જીનેન્દ્ર પરમાત્મા પધારે છે, એટલે સ્વાભાવિક જ છે કે ઘણા વખતની જે ભાવના છે એ ભાવના સાકાર થવાનો જે સમય છે ત્યારે એ ભાવના વધારે જોર પકડે છે, વધારે બળવાન થાય છે એ ભાવના. ખરી રીતે આ પ્રસંગ દર્શન મોહને વધારેમાં વધારે દબાવવાનો પ્રસંગ છે, વધારેમાં વધારે એની શક્તિ તોડવાનો પ્રસંગ છે. પણ જો એ પ્રકારની સમજણ હોય તો આપણને તો ગુરુદેવની કૃપાથી એ વિષય સામે આવ્યો છે. બાકી સંપ્રદાયમાં અને બીજી બધે જે રીતે ચાલે છે એમાં વિષય નથી, એટલે લોકો પરંપરાથી રૂઢિગતપણે માત્ર ચારિત્ર મોહની મંદતામાં થોડો કસાય મંદ કરીને આ પ્રસંગ પસાર કરે છે. કોઈ તો વળી એવા પ્રસંગે, ઉત્સવના પ્રસંગે પોતાનું નામ બહાર આવે એની ખાતર પણ કોઈ ખર્ચ કરે છે, તો કોઈ કાર્યો કરે છે મુખ્ય થઈને, એવા બધા જે પ્રકાર છે એ તો અશુભના અશુભ ભાવરૂપ અશુભ બંધના કારણ થાય છે. શુભ કાર્યમાં પણ આ અશુભ ભાવ થયો એનું શું? પોતાને પોતાનું નામ માટે કંઈક જે થતું હોય કે ભાઈ ચાલો સૌથી વધારે દાન મેં દીધું, અથવા મેં સારું એવું દાન દીધું, દાનનો નિષેધ નથી, પણ દાન કઈ રીતે દેવું એ વિચાર કરીએ છીએ આપણે અત્યારે. શું કે એક તો આપણે દાન દેવાનો શુભ ભાવ કરીએ, અને પાછું આપણને નુકસાન કરીએ એવો ખોટું એવું ખોટું નુકસાનવાળું ધંધો શું કરવા કરવો જોઈએ? કેવળ નફાનો ધંધો જો હોય તો ભેગું ભેગું થોડું નુકસાન થાય એવું શું કરવા કરવું જોઈએ? હા, એટલે તો આ સ્વાધ્યાય ગુરુદેવે કીધું છે કે સ્વાધ્યાય કરો, એટલા માટે કહ્યું છે કે આ બધી ચર્ચા સત્સંગ અને સ્વાધ્યાયમાં થાય, એ વગર તો થાય નહીં. એટલે એના માટે આ વાત કરી કે જો ભાઈ તું કામ સારું, તાર પ્રસંગ ઉદય બહુ શુભ શુભ કાર્યનો ઉદય આવ્યો છે એમાં તો કાંઈ સવાલ નથી, પણ એની અંદર ભૂલે ચૂકે કાંઈ પછી નુકસાનનું કામ ન થાય એ સાથે સાથે વિચારી લેવું જોઈએ. કેવળ એટલું જ છે તો ચાલવા દઈએ, માત્ર એટલું જ છે તો જવા દઈએ છીએ તમને, ચાલો. આ સિવાય કંઈક હોય તો જરાક તપાસી લેવું અંતરને, સમજા? હોય તો તપાસી લેવું, છે એમ નહીં, છે કે નહીં પોતે તપાસી, હું એમ નથી કહેતો કોઈને છે. એક તો જાણે આપણે સ્વાધ્યાયમાં કોઈનો વ્યક્તિગત વિચાર કરતા જ નથી, આપણો આ ડિસિપ્લિન છે કોઈનો વ્યક્તિગત વિચાર કરો નહીં કોઈને, અહીંયા નહીં ને અહીંથી બહાર હોય એના ઉપર નહીં, આપણે અહીંયા બેઠા હોય એમાંથી નહીં, અને અહીંયા ન બેઠા હોય એમાંથી નહીં, કોઈ વ્યક્તિગત વિચાર નહીં. પણ જીવ જો સાવધાન ન હોય, જીવ જો જાગૃત ન હોય તો પોતે પોતાને નુકસાન કરી બેસે છે. એટલો આપણે વિચાર આપણા હિત ખાતર કરવો છે. શું આ વિચાર કોના શા માટે કરવો છે? કે પોતા માટે કરવો છે, આપણા હિત ખાતર કરવો છે. શું હવે એ તો જે બંધાય છે, માનો કે કોઈ અહમપણું થાય તો એ તો એક અશુભ કર્મ બંધાય, જુદી વાત છે. પણ એથી ભયંકર વાત તો મિથ્યાત્મી છે, દર્શન મોહની છે. શું જીનેન્દ્ર પરમાત્મા એટલે જેમને મોહની અને મૂળમાંથી ક્ષય કરી નાખ્યો, ક્ષીણમો ગુણસ્થાન પસાર કરીને આગળ ગયા ને, તેરમા ગુણસ્થાને ચાર ઘનઘાતીમાંથી એક કઈ નથી. મૂળ જે આત્માનું સ્વરૂપ છે, જેનું આપણે શ્રદ્ધાન કરવું છે, જેનું આપણે જ્ઞાન અનુભવ કરવો છે, એવું સ્વરૂપ ભગવાનનું પ્રગટ થઈ ગયું. આપણું સ્વરૂપ શક્તિરૂપ અપ્રગટ છે. જે અપ્રગટ સ્વરૂપ છે એ મૂર્તિમંત રૂપે જીનેન્દ્ર પરમાત્મા અરિયંતનું સ્વરૂપ છે. પ્રવચન સારની 80મી ગાથામાં જે જાણતો અરિયંતને તસુ મોહ પામે લય ખરે, એ મોહના નાશનું નિમિત્ત છે, શુભભાવનું નિમિત્ત નથી. કેવળ માત્ર કેવળ શુભભાવનું નિમિત્ત તે લોકો બનાવે છે કે જેને આ મોક્ષયનું નિમિત્ત છે એની ખબર નથી. તે મિત્ર આચાર્ય મહારાજ તો એમ કહે છે કે આ મોક્ષયનું નિમિત્ત છે તને, એના બદલે તું માત્ર શુભ ભાવનું નિમિત્ત કેમ બનાવસ? એટલે જે ચિંતામણી રત્નથી સાહેબી એને સંપત્તિનો પાર ન રહે, એના બદલે ખાલી એની લાઈટમાં દીવાનું તેલ બચાવવાની વાત છે. આ તો એક આદિવાસી માણસને રત્ન મળી ગયું, રાત્રે ઘરમાં પ્રકાશ થઈ ગયો. એની પત્નીને કહે કે આ તો બહુ સારું થયું, લ્યો આ તારે બે પાવડા તેલ બચી ગયું રોજનું. આપણે દીવાની વાટ કરીને રસોઈ કરવા માટે દીવો કરવો પડતો હતો, અને જમતી વખતે આપણે તેલ બાળવું પડતું હતું, હવે બાળવું નહીં પડે, લ્યો આ રોજનું બે ત્રણ પાવડા તેલ બચ્યું. આપણે આ શુભ ભાવમાં જે સંતોષ લઈએ છે એની આ દશા છે. બે પાવડા તેલ લે છે આમાંથી, જે માર્ગ જન્મ મરણ નો નાશ કરીને ઉદ્ધાર કરી નાખે જીવનો, એવો ચિંતામણી જેવો માર્ગ છે, એના બદલે આ બે પાવડા તેલ વાપરે છે. એટલે બહુ ખુશી થઈ ગઈ. આપણે તો આપણા ઘરે મંદિર થઈ ગયું, રોજ દર્શન થશે આપણને, રોજ દર્શન કરવા જશું, દુકાને જતા પહેલા ખાસ દર્શન કરશું. શું કરવા? દુકાને પાછો બધું સમૂહ સૂતર ઉતરે, ક્યાંય વિઘ્ન નડે નહીં. ઈ ભાવ પોતે વિઘ્ન છે એ નથી ખબર એને, એ ભાવ પોતે જ વિઘ્ન સ્વરૂપે છે. એટલે એના જેવી વાત છે. એ એટલું કિંમત આપી દીધી છે, એટલી ખોટી શ્રદ્ધા કરી રાખી છે, એવો ખોટો અભિપ્રાય, એનાથી સુખ છે, એનાથી લાભ છે, અને પછી એનો અનુભવ કરે છે રોજ, અને પાકું કરે છે કે બરાબર છે, આ બધી અનુકૂળતાઓમાં મને સુખ રહે છે, નહીતર મને અસુખ રહે, આ મને સુખ રહે છે. એટલે એના શ્રદ્ધા જ્ઞાનને રોજ પાકું કરે છે, પ્રસંગે પ્રસંગે પાકું કરે છે. શું બને છે? કયો નિમિત્ત? નિમિત્ત
દર્શન કરી ગયા હોય, તારા શુકને ગયા હોય, ઘર દુકાને ગયા હોય તો કઈ સોદ હરકો પડી જાય, ભાવ ઘરા ઘર ખાઈ જાય, કમાણી હારી થઈ જાય,
અહીંયા દર્શન કરીને જે શુભ કર્મ બાંધ્યું એનો ઉદય છે? બરાબર છે. હવે અહીંયા આ રીતે જેને દર્શન કર્યા છે ને, એને તો અશુભ ભારે બંધાણો છે, એને કેવળ શુભ નથી, એનું શુભ થોડું છે ને અશુભ જાજુ છે. જો પ્રમાણ વિચારવામાં આવે તો એનું શુભ થોડું છે અને અશુભ જાજુ છે. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા કે એરણની ચોરી ને સોયનું દાન, કેટલું દાન દે છે? સોયનું દાન ને એરણની ચોરી કરે છે. વજન એરણ ને સોયનું કેટલું વજન ફેર છે? એટલું બધું એનું વજન અશુભ ઉપર છે. એટલે ભૂલે ચૂકે એ વિષય ક્યાંય પણ સ્વપ્ને પણ ન આવે, જાગતા તો ન આવે પણ ઊંઘમાં પણ ન આવે, એટલી બધી મુમુક્ષુ જીવની મુમુક્ષુની ભૂમિકામાં તૈયારી થવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ, તો આ રસ્તો હાથમાં આવશે. જે ગુરુદેવે માર્ગ ચીંધ્યો છે એ માર્ગ તો હાથમાં આવશે, નહીંતર માર્ગ નહીં હાથમાં આવે, એ મોટી વાત છે. એક ગુરુદેવ નું વચનામૃત લઈએ, આમાં છે એ અંગેનું, પછી મૂળ ઉપર આવીએ. પુણ્ય પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે. ગુરુદેવે તો એટલા બધા પ્રહાર કર્યા છે એ વિષય ઉપર કે પુણ્ય પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. શું કરે છે? એના આત્માનું સ્વભાવનું ખૂન કરે છે. મિથ્યાત્વ ભાવ તે કશાય ખાનું છે. મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. સાત વ્યસનમાં કોઈ વ્યસન હોય કે આ દારૂ પીએ છે, ચોરી કરે છે, શું જુગાર રમે છે, તો માણસને એમ થાય આવું કરે છે એમ થાય. મિથ્યાત્વનો જાણે કઈ ખબર જ નથી, કઈ લેવા દેવા જ નથી, એટલું બધું ભયંકર બતાવે છે ગુરુદેવ. મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. કેટલું વધારે છે? લાખ કરોડ ગણું નહીં, ડબલ નહીં, અનંત ગણું છે. તેનું જે પોષણ કરે છે એને કષાય ખાના માંડ્યા છે. કષાય ખાનાના એ પાયા નાખે છે. આવું ભયંકર જે મિથ્યાત્વનું પરિણમન છે એના ઉપર ગુરુદેવશ્રીએ બહુ ધ્યાન ખેંચ્યું છે. પર સત્તાવાળા તત્વોને ગ્રહવાનું અભિમાન, હવે ક્યાં ક્યાં દર્શનમાં તીવ્ર થાય છે? પર સત્તાવાળા તત્વોને ગ્રહણ કરવાનું અભિમાન કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આટલા કામ કર્યા, આટલું કર્યું, પર સત્તાવાળા તત્વોને ત્યાગવાનું અભિમાન, મેં આટલું દીધું, મેં આટલું દીધું, મેં આટલું દીધું, એ અભિમાન જ મિથ્યાત્વ છે અને તે સાત વ્યસનના પાપ કરતા પણ મહાન પાપરૂપ છે. હેલો બોલો તો પરમાગમ સારનો 250 નંબરનો, આ છે 312 નંબરનો, બીજો એક 928 નંબરનો બોલ છે, જરા વિસ્તારવાળો છે. પણ સંક્ષેપમાં એ વાત છે કે એની ભયંકરતા સમજીને બીજું કાંઈ થાય ન થાય, ઓછું થાય વધારે થાય એનો વાંધો નહીં, પણ આ મારો દર્શન મોહ કેમ તૂટે એ ઉપર જીવે પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરવા જેવું છે. બધાનો સરવાળો આ છે કે આ એક મુદ્દા ઉપર મુમુક્ષુ જીવે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે અને એના જ બધા પાયા ગોતવાની જરૂર છે. અને એ દર્શન મોહ મંદ કરવાનો આ જે પ્રસંગ છે આપણે ત્યાં, એ આ પ્રકારે છે. કેવી રીતે છે કે જ્ઞાની જે રીતે દર્શન કરે છે ભગવાનના, એ રીતે આપણે સમજવું જોઈએ કે જ્ઞાની ભગવાનના દર્શનમાં શું શું કરે છે, અને એ સમજીએ અને એ લક્ષ્ય આપણે રાખીએ તો આપણને બીજા જે સહેજે આડાવળા પરિણામ સહેજે જે આવી જાય છે, તમે કીધું એ પછી નહીં આવે, એનો દરવાજો બંધ થઈ જશે. જે ભગવાનને આપણે બિરાજમાન કરીએ છીએ એ સ્વસંવેદનની મૂર્તિ છે. સ્વસંવેદનની મૂર્તિ છે. સ્વસંવેદન એ જીવના અરૂપી પરિણામ છે. અરૂપી પરિણામ છે એ અમૂર્ત પરિણામ છે. જીવ પોતે સ્વરૂપે કરીને અમૂર્ત છે એટલે એના બધા પરિણામ પણ અમૂર્ત હોય છે. તેમ છતાં મોક્ષ માર્ગની અંદર એક સુવ્યવસ્થા છે કે એવા અમૂર્ત પરિણામોને પણ મૂર્તિમંત સ્વરૂપ આપનાર કોઈ હોય તો તે ભગવાનની પ્રતિમા છે. જીવના અરૂપી શુદ્ધ રૂપી જે પરિણામો છે એને સમજવા માટે મૂર્તિમંત એનું કોઈ સ્વરૂપ હોય તો આ જિનેન્દ્ર પ્રતિમા છે. તો જ્ઞાની જ્યારે ભગવાનના દર્શન કરે છે ત્યારે એ સ્વભાવના દર્શન કરે છે, આત્માના સ્વરૂપના દર્શન કરે છે કે આવું જ મારું સ્વરૂપ છે. ખરેખર પોતાનું આત્મ સ્વરૂપ પણ મોહરહિત જ છે, નિર્મોહી તત્વ છે, એમાં નામ નિશાન ગંધ માત્ર નથી. પણ આ એક દર્શન મોહ છે એ એને ભૂલાવે છે, મૂર્છિત કરી નાખે છે અને ભૂલાવે છે. ત્યાર પછી જીવ કેટલી કલ્પના કરે છે, આ બધી કલ્પના છે, મને દુકાન સરખી ચાલે, મારી સંસારની લીલીવાળી રહીએ, એ બધી કલ્પના છે જીવની. હે, કરી શકતો નથી ને એનું કઈ છે નહીં. આ શરીરનો એક વાળ પણ એનું કીધું કરે એમ નથી, કરે એમ છે, એક કરે એમ નથી, બીજું તો ક્યાં સવાલ છે, એક પરમાણુ એનું કીધું કરે એમ નથી. બધું પારકું હોવા છતાં એમાં પોતાપણાનો ભાસ છે, આભાસ છે. ખરેખર ભાસ શું, એ તો આભાસ છે, એ મિથ્યા આભાસ છે અને એનું કારણ આ દર્શન મોહ છે. એટલે એ દર્શન મોહને ખસવા માટેનું મુખ્ય નિમિત્ત આ છે, શાસ્ત્ર અને જિનેન્દ્ર પ્રતિમા બે મુખ્ય નિમિત્ત છે. બંનેને પોતપોતાના ગુણ છે, નિમિત્તપણે નિમિત્તપણાના ગુણ. શાસ્ત્ર છે એ પરિભાષા કરે છે આત્મ સ્વરૂપની, જીવ સ્વરૂપની, નિર્મોહી તત્વની પરિભાષા કરનાર શાસ્ત્ર છે. જ્યારે ભગવાનની પ્રતિમા છે એ સાક્ષાત જ આત્મતત્વને પ્રગટપણે દર્શાવે છે. એક ન્યાયે તો શાસ્ત્ર કરતા સુગમ ઉપાય છે આત્મ સ્વરૂપને ઓળખવાનો, ભગવાનની પ્રતિમા. એ વધારે સુગમ ઉપાય છે, એટલા માટે ભાઈ અમારે એક રસ્તામાં પ્રશ્ન કર્યો હતો, પછી ચર્ચા ઓછી ચાલી પહોંચી ગયા એટલે, કે આ પંચકલ્યાણક જે પ્રતિમા પ્રતિષ્ઠા આપણે ત્યાં કરીએ છીએ મંદિરોની, તો એનું મહત્વ કેવી રીતે છે, શું છે? મુંબઈથી કાલ સાંજે આવ્યા ને રાત્રે, અને ભાઈ તો એની અંદર કારણ આ છે કે સાક્ષાત આત્મ સ્વરૂપ પ્રગટ રીતે જોવાનું હજારો જીવોને એક નિમિત્ત ઊભું થઈ જાય છે. કોને? હજારો જીવોને. કેમ કે એક મંદિર તમે બાંધો 100-200-500 વર્ષ ટકવાનું છે. 500-500 વર્ષ જૂના મંદિર છે આ કર્ણાટકમાં, તામિલનાડુમાં જૂના મંદિરો છે. એક એ વખતે તો આટલું સોલિડ બાંધકામ નહોતું આરસીસીનું, આ તો ટકે સારી રીતે 500-500 વર્ષ. તો 20 વર્ષમાં એક જનરેશન પિરિયડ પાસ થઈ જાય છે. 20 વર્ષે તો નવી પેઢી આવી જાય છે ખુરશી ઉપર. તો 100 વર્ષમાં 4-5 પેઢી ફરે. આ 20-25 પેઢી સુધી પરંપરાએ એમાં હજારો જીવોને આત્મ સ્વરૂપ આવવું છે, એ દર્શન કરવાની તક છે, એવું એક જબરદસ્ત નિમિત્ત ઊભું થાય છે. અને જે જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરે છે પોતે, જેને ઉદયગત શુભ કાર્ય આવ્યું, આ તો ઉદય આવેલી ચીજ છે, લાવી લેવાતી નથી, કાઢી જાતી નથી. કોઈ લોભી માણસને ન ગમે કે આ ક્યાં બધું આવી પડ્યું, બધું આપણે તો આમાં તો પછી નહીં ખર્ચ્યું, તો વળી લોકો બીજી રીતે ટીકા કરશે. લોભના પરિણામ તો અનેક રીતે કામ કરે, પણ એ લાઈવ લવાતું નથી, કોઈ ઉદય કાઢ્યો જતો નથી. શુભનો ઉદય જેમ લાવ્યો લવાતો નથી ને કાઢ્યો જતો નથી, એમ શુભનો ઉદય પણ એના સ્વકાળે આવેલી ચીજ છે. પણ જેને આ વિષયની કિંમત છે, આ વિષયની સમજણ છે, અને એ સમજણપૂર્વકની જેને ભાવના છે, એને તો એ ભાવનામાં એ વાત છે કે આ પ્રતિમાની સ્થાપના નથી કરતા, આ સાક્ષાત જિનેન્દ્રને જ આપણે લાવીએ છીએ. આ આ મહત્વ છે આ વિષય. અને ભાઈ મારા સ્વરૂપની સ્થાપના કરું છું, મારા ધ્યેયની સ્થાપના કરું છું, મારે આવું થવું છે, એની આ સ્થાપના છે. કે છે ને ભાઈ, મકાન કરવું તો ચાંદીના પાયે, સોનાના પાયે કરવું, એ આ સુવર્ણના પાયે છે. બહારમાં ભલે ભગવાનની સ્થાપના કહીએ, ખરેખર તો પોતાના સ્વરૂપની સ્થાપના છે. પૂર્ણ શુદ્ધિનું જે ધ્યેય છે, પૂર્ણતાને લક્ષ્ય જે શરૂઆત કરવાની છે, એ ધ્યેયની મૂર્તિમંત સ્થાપના છે. એટલે રોજ જે દર્શન કરવાની વાત છે, એમાં તો પોતાનું પૂર્ણ પહોંચવાનો જે ગોલ છે, આદર્શનું સ્થાન છે, એ આ છે એમ જોવાનું છે. અને એની અંદર જે નિરવશેષ અંતર્મુખપણું છે, એ ભગવાનના દેખાવ માત્રથી જ તાદ્રશ થાય છે. એક એ ચીજ થોડી રહસ્યવાળી છે. સ્વસન્મુખ કેમ થવું? શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા જતા શાસ્ત્ર ઉપર ઉપયોગ જાય છે, તો પણ એટલો ઉપયોગ શાસ્ત્ર સન્મુખ થાય છે. ભગવાનના દર્શન કરતી વખતે પણ ઉપયોગ ભગવાન પ્રતિ ભગવાનની સન્મુખ થાય છે. તો અહીંયા તો જેને સમજણ હોય કે શાસ્ત્ર અંતર્મુખ થવાનું કહે છે, તો એના વાચ્ય ઉપર જાય. શાસ્ત્રમાં વાચક શબ્દો એ જ પડ્યા છે કે એ જીવ તું અંતર્મુખ થા. કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, કેવળ અંતર્મુખ ઉપયોગ જ કર્તવ્ય છે, એ શાસ્ત્રનું વચન છે. પણ એમાંથી ભાવ સ્ફુરે ન સ્ફુરે, કેમ કે એનું વાચ્ય છે, એ બધાને ગમ્ય નથી થતું, એ એક રહસ્યભૂત વિષય. કોઈ આખા જૈન દર્શનનો ટોપ સિક્રેટ જેને કહીએ, છેલ્લી હદનું રહસ્ય કહીએ, તો આ છે કે સ્વસન્મુખ કેમ થવું. સ્વસન્મુખ થવાથી ધર્મ છે ત્યાં સુધી બુદ્ધિગમ્ય વિષય છે. કે સ્વજીવ સ્વસન્મુખ થાય તો એ ધર્મ પામે, પણ કેમ થવું એ તો એક વિધિનો વિષય છે, એ કાર્યની પદ્ધતિનો વિષય છે. અને એ કાર્યની પદ્ધતિ જ્યાં સુધી જીવને હસ્તગત થતી નથી, ત્યાં સુધી જીવ અંતર્મુખ થઈ શકતો નથી. એ વિધિને પ્રયોગાત્મક રીતે પ્રેક્ટિકલ સાઈડથી દર્શાવનાર કોઈ હોય તો તે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે. આ બહુ મોટી વાત છે આની અંદર, કે પોતે પરિપૂર્ણ અંતર્મુખ થઈને બિરાજમાન છે. જીવ તો ચોથા ગુણ સ્થાને હજી આંશિક અંતર્મુખ થાય છે, એટલે 5 સેકન્ડમાં તો બહાર નીકળી જાય છે પાછો ઉપયોગ. પણ આ તો નિરવશેષ સાદી અનંત અંતર્મુખ રહીએ એવી એમની દશા પ્રગટ અને વ્યક્ત છે. જો જીવને એ બાજુની જિજ્ઞાસા હોય તો આ વાતની, આ લક્ષમાં આ વાત હોય ને એની જિજ્ઞાસા હોય તો એને એ વાત, એ વિષય એમાંથી પકડાય છે, એ વિષય એને એમાંથી સમજાય છે, કોઈને શાસ્ત્રમાંથી તો કોઈને પ્રતિમાજીમાંથી. એ બંનેથી ઉત્કૃષ્ટ નિમિત્ત છે આ વાત કહેનાર અનુભવી પુરુષ, જેને સત્પુરુષ શ્રીમદજી કહે છે. એ બંનેથી ઉત્કૃષ્ટ નિમિત્ત છે. કોઈ એમ કે બંનેથી કેવી રીતે? આચાર્ય તો શાસ્ત્રનું લખેલું છે, અને જિનેન્દ્ર પ્રતિમા તો 13માં ગુણ સ્થાનનો વિષય છે. એના કરતા વધારે કેમ સત્પુરુષને સ્થાન આપે છે? એટલા માટે આપે છે, એટલે તો આપણે આત્મધર્મમાં એક કોઈ કોઈ વાર નાખીએ છીએ કે એક સત્પુરુષમાં દેવગુરુ શાસ્ત્ર સમાઈ જાય છે. ત્રણેયની એક જગ્યાએ તમારે પ્રાપ્ત કરવા હોય તો એક સત્પુરુષના ચરણમાં જાઓ. એ વાત ફેરવી ફેરવીને શ્રીમદજી એટલા માટે કહે છે કે એ જીવને એ વિષયમાં જેટલી મૂંઝવણ હોય એ મૂંઝવણ ખોલી નાખવાનું એક જ સ્થાન છે. શાસ્ત્ર તમને વાંચતા વાંચતા પ્રશ્ન ઉછે ઉઠશે, જવાબ નહીં દે કે આ વાત સમજાણી નહીં, આ વચન વાંચ્યું નથી પકડાતું, તો શાસ્ત્ર એનો ઉકેલ નહીં લાવે. કેમ કે એ પરિસ્થિતિ ત્યાં નથી. પ્રતિમાજી તો અવસ્થાય તે પ્રશ્ન નથી રહેતો કે પ્રતિમાજી કાંઈ સમજાવવાનું. એ તો જે રીતે જે સમજવાને લાયક છે એને માટે એ વાત છે. પણ એની પાત્રતામાં આવવા માટે અને કોઈ પણ પ્રકારની સ્થૂળ સૂક્ષ્મ ભૂલ મટાડવા માટેની કોઈ પણ મૂંઝવણ હોય અને એનું સ્પષ્ટીકરણ અને ખુલાસો જોતો હોય તો એ વિદ્યમાન સત્પુરુષ છે. એટલે શ્રીમદજીએ વિદ્યમાન સત્પુરુષ ઉપર એવી રીતે વજન આપ્યું છે કે જો જીવને માર્ગ પામવો હોય તો સજીવન મૂર્તિ પાસે જવું. શું કહ્યું? સત્પુરુષ શબ્દ ન લીધો, સજીવન મૂર્તિ શબ્દ વાપરે છે. સજીવન મૂર્તિ કહે એમને, કેમ કે ત્યાં એક એવી પરિસ્થિતિ છે ને એ વાત જો ન સમજાય, સજીવન મૂર્તિનું મહત્વ ન સમજાય તો એ શાસ્ત્રને સમજ્યો નથી અને એ ભગવાનની પ્રતિમાને પણ સમજ્યો નથી ખરેખર. કેમ કે એ સમજાવનાર પણ સજીવન મૂર્તિ છે, શાસ્ત્ર સમજાવનાર પણ સજીવન મૂર્તિ છે, અને પ્રતિમાજીના દર્શન કેમ કરવા એ પણ સજીવન મૂર્તિ જ સમજાવે છે, બીજા કોઈ ન સમજાવી શકે. એટલે એમની વાણીમાં અંતર્મુખ થવું કે સ્વસન્મુખ થવું એ વિષય એથી વધારે સ્પષ્ટ વ્યક્ત થાય છે. શું? એટલે એ તક જોઈને એમનું વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે એના ઉપરથી વિચારવા જેવું છે. હવેના કાળમાં તો એવું બનશે કે 100 વર્ષ સુધી કોઈ સત્પુરુષના દર્શન નહીં થાય. વચ્ચે એવો કાળ ગયો શ્રીમદજી પછી કોઈ નથી, ગુરુદેવનો ઉદય થયો પણ એ તોય 25-50 વર્ષ ખાલી વ્યા ગયા. શ્રીમદજીના દેહાંત વખતે ગુરુદેવની ઉંમર હતી 11 વર્ષની. 1957માં શ્રીમદજીએ દેહ છોડ્યો. ગુરુદેવનો જન્મ છે 1946માં, ત્યારે 11 વર્ષના હતા. પછી 21મે વર્ષે એમણે દીક્ષા લીધી. ત્યાર પછી 10-એક વર્ષે એમને સમય સારા હાથમાં આવ્યો. એટલે 20 વર્ષ તો ગયા, એ સમય સારા હાથમાં આવ્યા પછી 13 વર્ષે પરિવર્તન કર્યું. 69માં દીક્ષા લીધી, 78ની અંદર સમય સારા હાથમાં આવ્યો ને 91ની અંદર એમણે જાહેર પરિવર્તન કર્યું. ત્યારે વાત ખુલ્લી મૂકી. કે આ ધર્મ આ છે, મૂળ માર્ગ આ છે, બાકી બધી ગડબડ ચાલે છે સંપ્રદાયોની. તો એ 10 ને 10, 13, 23 વર્ષ સુધી તો કોઈ માથું પછાડે તોય કંઈ મળે એવું નહોતું. બેનશ્રી જેવા ધર્માત્માને પૂર્વનો યુગાનું યુગ હતો, તો પણ એ સંપ્રદાયમાં પણ એમણે ચાન્સ લઈ લીધો. એમને 1989ની અંદર સમ્યક દર્શન થયું, 89ના ફાગણવદ દશમ છે ને પેલું લખાણ, ફાગણવદ દશમનો આનંદનો ગુરુદેવે જાહેર પરિવર્તન કર્યું 91માં. અને ઘણા તો શું કરે છે, એમાં થોડો કોઈને શંકા ન રહીએ એટલે સ્પષ્ટીકરણ કરી દઈએ, કેમ કે એકબીજી હવા પણ શરૂ છે એની સામે. કે ગુરુદેવ એ વખતે જાહેર રીતે દિગંબર ધર્મ અંગીકાર નહોતો કર્યો, અને હજી મોહપતિમાં હતા તો કુલિંગમાં હતા. શું સાધુનું લિંગ નથી, કાંઈ કુલિંગ કહેવાય છે સાધુની દ્રષ્ટિએ. તો પછી એમના નિમિત્તે સમ્યક દર્શન થાય ખરું, અથવા એમને એ કુલિંગમાં સમ્યક દર્શન હોય ખરું, આવો એક પ્રશ્ન ચાલે છે. અને ટીકા ખાતર નથી કહેતો, પણ કેટલાક આપણા ભાઈઓ છે એ વિષયની અંદર બરાબર વિચારતા નથી. શું એને સંપ્રદાય અને મંડન ખંડનનો પ્રશ્ન મુખ્ય છે. એને તો જાહેરમાં દિગંબર સંપ્રદાય અંગીકાર કર્યો હોય એને વિચારવા જેવું નથી, બહુ સૂક્ષ્મ વિષય છે થોડો. પણ હકીકતે ગુરુદેવના શ્રીમુખેથી સાંભળેલી વાત છે કે અમને અનુભવ થયો તો અમને સમ્યક દર્શન થયું હતું ત્યારે અમે આમાં હતા.
બરાબર,
આ ગુરુદેવની ચેષ્ટા હતી. આમાં જ કર્યો હતો, અમે આમાં હતા કે શું, એટલે એ પ્રશ્ન નથી. બીજું, પૂજ્ય માતાજીને જ્યારે સમ્યક દર્શનનું નિમિત્ત પડ્યા એ પોતે, તો મિથ્યાત્વ અવસ્થામાં નિમિત્ત નથી પડ્યા, સમ્યક્ત અવસ્થામાં જ નિમિત્ત પડે છે. મિથ્યાત્વ અવસ્થામાં નિમિત્ત પણ હોતું નથી એ આત્માના પરિણામમાં. એવું નિમિત્તત્વ સમ્યક્ત અવસ્થામાં જ પ્રગટે છે. જે નિમિત્તત્વનો ધર્મ છે એ કોઈ કોઈનું કરતું નથી, છતાં પણ એ 1989માં પ્રસંગ બન્યો. પણ એ તો એવા કોઈ વિરલ જીવ હોય, એવા કોઈ તેજ તેજસ્વી હોય આત્મા, એ જ એનું કામ છે. બાકી પ્રગટપણે તો આ વિષય જેટલો સ્પષ્ટ હોય એટલું જ જીવને ઉપકાર થવાનું કારણ બને છે. એટલે બીજી એક ભૂલ આપણે જે કાલે વિચારી હતી આ વિષયની અંદર, ભૂલ ન થાય એવી વાત, કે શુભ ભાવ થાય છે આવા પ્રસંગે, જ્યારે જ્યારે આવા ધાર્મિક મહોત્સવના પ્રસંગે હોય છે ત્યારે પ્રસંગ થાય છે ત્યારે શુભ ભાવ થાય છે. શુભ ભાવમાં મુખ્યપણે ચારિત્ર મોહ મંદ થાય છે, કશાય મંદ થાય છે. પણ જો જીવનું દર્શન મોહને અભાવ કરવાનું લક્ષ્ય ન હોય તો કેવળ ચારિત્ર મોહ મંદ થાય, ત્યારે પર્યાય બુદ્ધિ હોવાને લીધે એને દર્શન મોહ તીવ્ર થવામાં કોઈને કોઈ આવા પરિણામ થઈ જાય છે. જે આપણે વિચાર કર્યા કે મેં પૈસા ખર્ચ્યા, મેં આટલું કામ કર્યું, મેં આ બધું ઊભું કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એમ થતાં દર્શન મોહ તીવ્ર થઈ જાય છે. શુભ ભાવથી ચારિત્ર મોહ મંદ થાય છે, દર્શન મોહ તીવ્ર થાય છે. જેમ એક માણસ ઉપવાસ કરીને ધર્મ માને છે, સંપ્રદાયમાં માને છે ને કે મેં તપ કર્યું, 5 ઉપવાસ કર્યા, 25 ઉપવાસ કર્યા, ધર્મબુદ્ધિ એ કરે ત્યારે કશાય તો મંદ થાય, કેમ કે ધર્મબુદ્ધિપૂર્વક એ ક્રિયા કરે છે કે આહારનો ત્યાગ, પાણીનો ત્યાગ, શું એટલે હિંસાનો ત્યાગ ધર્મબુદ્ધિએ. પણ મેં તપ કર્યું એવું જે અહમ પણ, એનો ત્યાગ કેવી રીતે કરશે? તો એ વખતે કશાય મંદ કરે છે, ચારિત્ર મોહ મંદ કરે છે. અને મેં આ ત્યાગ કર્યો, હું આ ત્યાગ કરી શક્યો, અને એને એ મને ધર્મનું સાધન થયું એવું જે બુદ્ધિપૂર્વકનું ગ્રહિત મિથ્યાત્મનું ગ્રહણ કર્યું, ત્યાં દર્શન મોહ તીવ્ર થઈ ગયો. દર્શનમાં તીવ્ર થયો, ચારિત્રમાં મંદ થાય ને દર્શનમાં તીવ્ર થાય, દ્રવ્યલિંગી સુધી આ પરિસ્થિતિ ઉભી થાય છે. દર્શનમાં ચારિત્રમાં મંદ કરતો જાય, ચારિત્રમાં મંદ કરતો જાય, પંચમાવ્રત પાળીને દર્શનમાં તીવ્ર કરતો જાય કે આ હું ધર્મ કરું છું, આ મને ધર્મનું કારણ સેવું છું અથવા હું ધર્મ સેવું છું. ધર્મ નથી ને ધર્મનું કારણ એ નથી. જે શુભ ભાવ ધર્મ નથી ધર્મનું કારણ નથી એને ધર્મને ધર્મના કારણ તરીકે શ્રદ્ધામાં વિશ્વાસમાં લીએ છે એટલે દર્શનમાં તીવ્ર થાય છે. એ બુદ્ધિપૂર્વકની વિધિની ભૂલ છે, ગ્રહિત મિથ્યાત્મા આવી જાય. એટલા માટે એમ કહે છે કે દર્શન મોહ મંદ થવાની વાત છે ત્યાં સિદ્ધાંતિક રીતે જે વાત સમજવામાં ગુરુદેવે આપી છે એ વાતનું લક્ષ્ય રાખવાનું છે. અને જાણે ગમે તેટલું પોતાના નિમિત્તે કાર્ય થયું હોય, પોતે કંઈ કર્યું નથી, હું કરી શકતો નથી, આત્માના પરિણામ આત્માની સીમામાં છે, દેહની સીમામાં નથી, પછી પરદ્રમીમાં તો સવાલ જ નથી રહેતો ઈંટ પથ્થરમાં, તો પણ જાણે મારું કાંઈ છે જ નહીં ને મારું કાંઈ આની અંદર કોઈ અસ્તિત્વ જ નથી, કેમ કે હું તો શૂન્ય છું એમાં, આ રાખીને બેસી જાય, ગાંઠ મારીને બેસી જાય, એટલે ક્યાંય એને પરિણામ બગાડવાનો પ્રશ્ન નથી રહેતો. દર્શન મોહની દ્રષ્ટિએ પરિણામ બગાડવાનો પ્રશ્ન નથી રહેતો, અને નહીંતર ફસાયા વિના રહેશે નહીં. જે પરિસ્થિતિમાં અનાદિથી દર્શન મોહની પરિસ્થિતિ હજી ગઈ નથી, મંદ પીડ્યો નથી, તો ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે. એટલે એ વિષય ઉપર જેટલું વિચારી શકાય એટલું વિચારવું જોઈએ, જેટલા પડખેથી છણી શકાય એટલા પડખેથી છણવું જોઈએ, અને એ વિષયને પોતાના ખ્યાલમાં એવી રીતે લેવો જોઈએ જાગૃતિમાં કે ક્યાંય ભૂલે ચૂકે પણ એ જગ્યાએ પોતે ભૂલ ન કરે. બીજી ભૂલ ક્ષમ્ય છે, આ ભૂલ અક્ષમ્ય છે, કેમ કે અનંત સંસારનું કારણ આ છે, બીજું કોઈ અનંત સંસારનું કારણ નથી. અને અહીંયા તો સિદ્ધાંત મૂક્યો છે ગુરુદેવે કે જ્યાં સુધી દર્શન મોહ તીવ્ર હશે ત્યાં સુધી તને વસ્તુનો સ્વભાવ ખ્યાલમાં નહીં આવે, વસ્તુનો સ્વભાવ ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી તને સ્વભાવનો મહિમા નહીં આવે, મહિમા નહીં આવે ત્યાં સુધી અનુભવ નહીં થાય, અનુભવ નહીં થાય ત્યાં સુધી અભાવ નહીં થાય, અભાવ નહીં થાય ત્યાં સુધી અનંત સંસાર ઊભો છે, અનંત સંસારનું સત્વ પડ્યું છે એ સત્વ મટતું નથી, એનો નાશ કરવા માટે દર્શન મોહ મંદ થાય એ બધા પ્રકાર અનેક બને છે. કુદરતી આવા ઉદય પણ આવે છે, પ્રતિમાજીની સ્થાપના, જીન મંદિર બનાવવાના, પણ એની અંદર જે લાભ ખરો લેવા જેવો છે એ આ છે કે દર્શન મોહને ગાળી નાખવાનો છે. જો જીવ દર્શન મોહને ગાળી નાખે તો અનંતકાળનો હાજુ થઈ જાય, એનું સુખ અનંતકાળનું પાકું થઈ જાય, અને એ જગ્યાએ ભૂલ કરે તો બીજો કોઈ ઉપાય નથી, એ પરિસ્થિતિ છે. સમય જરા જોતા રહે. દર્શન મોહનું કારણ અજ્ઞાન પણ છે, પોતે પણ છે, અજ્ઞાન નિમિત્ત છે, પણ એ તો અજ્ઞાનનું કારણ દર્શન મોહ કહેવામાં આવે છે, તો પરસ્પર એકબીજાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવે છે. જે ગુણ પરિણમે છે એ તો સ્વતંત્ર અસહાય પરિણમે છે, સર્વગુણ સ્વતંત્ર અને અસહાય છે, પરાધીન નથી કોઈ, પણ એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે રીતે કહી શકાય છે કે અજ્ઞાનને કારણે દર્શન મોહ છે, અથવા તો દર્શન મોહને કારણે જ્ઞાન છે, શાસ્ત્રનું અજ્ઞાન રૂપે પરિણમે છે. 11 અને 9 પૂર્વ ભણ્યો, શું કેમ અજ્ઞાન છે કે મિથ્યાત્વ છે માટે અજ્ઞાન છે એમ કહી દઈએ, શું
જ્ઞાન નહીં
છે, પણ સમ્ય જ્ઞાનમાં તો બે સાથે જ સવળા થાય છે, તો અહીંયા જ્ઞાન, જોકે જ્ઞાનને કારણે દર્શન શ્રદ્ધા પલટે છે, સાધન તો જ્ઞાન છે, સાધનની અપેક્ષા વિચારીએ તો સાધન જ્ઞાન છે, પણ જ્ઞાનની અંદર તો શું છે કે વિશુદ્ધતા છે, શુદ્ધતા છે, કાલે બોલી લીધો ને, જ્ઞાન વિકારી નથી થતું, એટલે જ્ઞાન સાધન થાય છે. પણ એ જ્ઞાન સાધન ક્યારે, કે પોતે શુદ્ધ હેતુથી અથવા પોતાની પરિપૂર્ણ શુદ્ધિના ધ્યેય સમજણ પ્રવર્તવા લાગે તો દર્શન મોહ ગળતો જાય, જ્ઞાનની અંદર સ્વચ્છતા થતી જાય. એવો એક બોલ છે પરમાગમ સારનો 236 નંબરનો, કે જેમ જેમ સ્વરૂપનું ભાવભાષણ થતું જાય છે, તેમ તેમ મોહ છે એ ગળતો જાય છે, દર્શન મોહ ગળતો જાય છે. એટલે એ રીતે જ્ઞાન સાધન છે. એટલે જ્ઞાનને કેવળ અજ્ઞાન સમજીને જો ચાલીએ તો મુશ્કેલી ઊભી થાય. જ્ઞાનની અંદર સમજણ કરવાની જે પરિસ્થિતિ ઊભી છે, અને એ સમજણની અંદર એવી પરિસ્થિતિમાં આપણે આવીએ કે મારી પૂર્ણ શુદ્ધિ મારે કરવા માટે મારે જે કરવું ઘટે તે મારે કરવું છે, એટલે દર્શન મોહ ગળવા લાગે ને જ્ઞાન એ દિશામાં સ્વચ્છ થવા માંડે, એ દિશામાં નિર્મળ થવા માંડે. એક ભૂમિકા એવી આવે મોક્ષની ભૂમિકા કે જેમાં સ્વભાવનો પ્રતિભાસ થાય, જેમાં સ્વભાવનો નિશ્ચય થાય કે હું આવો જ છું સિદ્ધ સમાન, એવી જે ભૂમિકાની નિર્મળતા થાય છે ત્યારે એ સ્વરૂપ સન્મુખ થઈને આગળ ચાલવા માંડે છે જ્ઞાન, કે જે અનુભવ સુધી પહોંચી જાય છે. એ રીતે જ્ઞાન સાધન થાય છે. એટલે હવે શું કરીએ, અમારે તો જ્ઞાન અજ્ઞાન છે એમ કરીને બેસી જાય તો નકામું પડે. એટલું થોડું વિચારવાની જરૂર છે.